તારીખ 22/5/1991 શ્રી દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશમાં પૂજ્ય શ્રી નિહાલચંદ્રજી સોગાનીજીના જીવનચરિત્ર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 5.
જો પર્યાય જીસ કાલ મે હોને વાલી હૈ તભી હોતી હૈ મુનિ દશા ભી સહેજ હોતી હૈ પહેલે ભાવના હોતી હૈ મુનિ દશા ભી લેકિન અભિપ્રાય કે પહેલે પ્રધાનતા કરો પીછે યોગ્યતા પ્રદાની હો જાઓગે પરિણામ ના વિજ્ઞાન નું કેવું જ્ઞાન છે આવો વિષય કઈ શાસ્ત્ર માંથી નથી મળતો શીખવાનો ક્લાસમાં ન સમજવા મળે આ વાત કે પહેલા ભાવના થાય છે પણ અભિપ્રાયની પહેલા પ્રધાનતા કરો પછી યોગ્યતા પ્રધાને થઈ જશો. યોગ્યતા એટલે શું? કે જે અભિપ્રાય તમારો છે કે મારે આમ ની દશા પ્રાપ્ત કરવી છે એવી યોગ્યતા પછી ઓટોમેટિક આવશે. પણ અભિપ્રાય વિરુદ્ધ હશે તો તમારી ભાવના સફળ નહીં થાય. આ વિજ્ઞાન દીધું અભિપ્રાય ને ભાવના વચ્ચે ને યોગ્યતા ત્રણ ગુણ વચ્ચેનું વિજ્ઞાન છે. દાખલા તરીકે આત્મકલ્યાણની ભાવના છે પણ અભિપ્રાયમાં સંસાર વૃદ્ધિ કરવાનો અભિપ્રાય છે તો યોગ્યતા નથી આવતી, પાત્રતા નથી આવતી. એનું કારણ એ છે સૂક્ષ્મ વધી જાય, શાસ્ત્રની ધારણા થઈ જાય અને પાત્રતા ન આવે. કેમ કે અભિપ્રાય બદલાતો નથી. અભિપ્રાય બદલાના વિના ભાવના સફળ થતી નથી એટલે કે યોગ્યતા આવતી નથી. આટલી વાક્યમાં શું રહસ્ય છે? વાત આટલી કરી છે પણ એમાં સિદ્ધાંત છે. યોગ્યતા ક્યારે આવે? કે અભિપ્રાયની પ્રધાનતા થાય તો. નહીતર તો ભાવના તો કરે છે. ધર્મના ક્ષેત્રમાં આવી કોણ ભાવના નથી કરતું? પણ એ ભાવનામાં યોગ્યતાની પ્રાપ્તિ નથી થતી. એનું કારણ કે અભિપ્રાયની ખામી રહી જાય છે. એમ કહેવાય અપન તો જહા બેઠે હૈ ત્રિકાળીમાં, અપન તો જહા બેઠે હૈ ત્રિકાળીમાં બેઠે હૈ વહા કુછ કરના કરાના નહીં હૈ. ત્રિકાલી મેં તો કુછ કરના કરાના નહીં હૈ. અપન તો જ્યાં બેઠે હૈ વહા કુછ કરના કરાના નહીં હૈ. અપન તો બંધ ઓર મુક્તિ દોનો છે રહીત હૈ. ત્રિકાલી મેં તો બધું મુક્તિ હૈ. એના ઉપર થોડું સ્પષ્ટીકરણ કૌંસમાં આપ્યું છે કે સમ્યક દ્રષ્ટિ જીવ કો મુનિપદ સે લેકર પૂર્ણ શુદ્ધ દશા કી ભાવના આતી હૈ. જે અપૂર્વ અવસરમાં ગાય એ મારો મનોરથ તો પૂર્ણ થવાનો છે. ફિર ભી ઉસે અપને અક્રિય ચિત્તબિંદ કા હી અભિપ્રાય મુખ્ય રહેતા હૈ. અભિપ્રાયમાં શું છે કે હું ત્રિકાળ શુદ્ધ છું. જે અભિપ્રાયનો વિષય છે એ તો પર્યાય રહિત દ્રવ્ય છે એમ કહેવું છે, અને ભાવના પર્યાય ની આવે છે. તો પર્યાય રહિત દ્રવ્યનો અભિપ્રાય હોવાથી ભાવનાની યોગ્યતા આપોઆપ પ્રગટ થશે એમ કહેવું છે. ક્યાં સિદ્ધાંતને લગાવી દે એમને ફરીથી. સમ્યક દ્રષ્ટિ જીવ કો મુનિપદ સે લેકર પૂર્ણ શુદ્ધ દશા કી ભાવના આતી હૈ. ફિર ભી ઉસે અપને અક્રિય ચિત્તબિંબ કા હી અભિપ્રાય મુખ્ય રહેતા હૈ કે હું તો ત્રિકાળ શુદ્ધ છું, કરવું કરાવવું કાંઈ મારામાં નથી, જે પર્યાય જ્યારે થવાની ત્યારે થવાની. અતએવ મુમુક્ષુ જીવ કો ભી દ્રષ્ટિ કે વિષયભૂત સ્વરૂપ કી મુખ્યતા મેં રહેકર હી અધ્યાત્મ દશા કી ભાવના હોની ચાહીએ, વરના પર્યાય દ્રષ્ટિ છૂટી નહીં હોને સે. મુમુક્ષુની ભૂમિકામાં હજી પર્યાય દ્રષ્ટિ છૂટી નહીં હોને સે. ઉસે ભાવના કી તીવ્રતા મેં ભી પર્યાય પ્રધાનતા વૃત્તિગત હો જાયેગી. એટલે એમણે એમ કહ્યું કે અભિપ્રાયની મુખ્યતામાં રહો, યોગ્ય પ્રધાને ઓટોમેટિક થઈ જશો. શું ભાવના આવે એનો વાંધો નથી, પણ અભિપ્રાય પ્રધાની થાવ, પછી યોગ્યતા પ્રધાની થતા આપોઆપ જ બનવાનો થશે. એ રીતે ભાવના એક મુમુક્ષુની ભૂમિકામાં સારી ચીજ હોવા છતાં આટલી સાવધાની રાખવાની જરૂર છે એવી સૂક્ષ્મ વાત તમે આ બોલમાં કરી છે. ત્યાં સુધી ભાવના સફળ, ભાવના સફળ નહીં થાય. ક્રિયા કરશે ભાવનાના બહાને પણ પર્યાય ફેરવાની બુદ્ધિ રહેશે, કેમ કે પર્યાય દ્રષ્ટિ છે. એટલે પર્યાયનું કર્તૃત્વ છે પર્યાય દ્રષ્ટિ, એ નહીં છૂટે. ભાવના આ રીતે કરવી જોઈએ તો તે યથાર્થ છે, આ રીતે ભાવના ન કરે તો તે યથાર્થ નથી. એ વાત ચોખ્ખી કરે છે. હા, અભિપ્રાયની પરિણતિ રહે, અભિપ્રાય છે જેવી છે કે એની પરિણતિ રહે, જે અભિપ્રાય હોય એની પરિણતિ રહે. દાખલા તરીકે ઘરમાં હું એક મુખ્ય માણસ છું, તો ઘરનો કોઈ પણ સભ્ય મારી ગૌણતા કરે તો મારે, હું મુખ્ય માણસ છું એ સ્મરણ ન કરવું પડે. એ સ્મૃતિ વિસ્મૃતિનો વિષય નથી, પરિણતિનો વિષય છે. મારી પરિણતિ થઈ ગઈ છે કે ઘરમાં હું મુખ્ય માણસ છું, એટલે કોઈ પણ એક પણ માણસ અનુચિત વર્તાવ કરી અને ગૌણતા કરે એટલે મારી પરિણતિ તરત જ ઉપયોગમાં આવી જાય, પરિણતિ અનુસાર ઉપયોગ થઈ જાય. આમ છે કેમ કે અભિપ્રાય સાથે સંબંધ છે. એ અભિપ્રાયનો વિષય ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકમાં સારી રીતે કહેલો છે કે અભિપ્રાય બદલો, અભિપ્રાય બદલો. અભિપ્રાય બદલતા તમારી શ્રદ્ધા બદલી જશે. જ્ઞાનમાં પણ એમ જ છે, સ્વરૂપ નિર્ણય કરવો એ અભિપ્રાય બદલવાની વાત છે, અને સ્વરૂપ નિર્ણય કરે એની મિથ્યા શ્રદ્ધા પલટીને સમ્યક શ્રદ્ધા થાય, બાકી બીજી કોઈ રીતે ન થાય. મિથ્યા શ્રદ્ધા પલટીને સમ્યક શ્રદ્ધા કોઈ રીતે થવાની પરિસ્થિતિ નથી. અને એ અભિપ્રાય જ્ઞાનની પર્યાય હોવાથી જ્ઞાનને સાધન કહેવામાં આવ્યું છે. એ ચર્ચા પંચાધ્યાયીકારે બહુ કરી છે, પૂર્વ ભૂમિકાની ચર્ચા કરી છે સમ્યક દર્શન પહેલાંની. લગભગ બીજા ઉત્તરાર્ધની બીજા ભાગને 450 ગાથા આસપાસથી ચર્ચા શરૂ કરી છે, અને 401મી ગાથામાં પછી એમણે ટોટલ માર્યો કે જ્ઞાનમ એકમ સાધનમ, સાધનાદિ વિધૌ ચિત્ત જ્ઞાનમ એકમ સાધનમ સ્વાનુભૂતિ એક હેતુશ્ચ પછી શીખ ગાથાની ચર્ચા કર્યા પછી આજ સરવાળામાં પછી જ્ઞાન એકમ સાધન ની વાત લો, પંચાધ્યાય ની વાત લો, સુગાની વાત લો, એ વિષય ગુરુદેવ ના પ્રવચન નો પછી પણ અભિપ્રાય નો વિષય વધારે ખુલ્યો છે. થોડો ઘણો હું છું સમાજમાં પણ જે અભિપ્રાય ના વિષય ના જાણકાર છે એ લોકોને પણ ગુરુદેવ ને પ્રવચનો વાત છે. મોક્ષમાં પ્રકાશકો પર પણ ગુરુદેવે ઠીક ઠીક પ્રવચનો કરેલા છે. બીજું અભિપ્રાય વિરુદ્ધ કઈ પણ થાય તો તરત જ નિષેધ આવે. પોતાના અભિપ્રાય વિરુદ્ધ કઈ પણ બને પછી પોતાની પર્યાયમાં બને તો એ નિષેધ આવે, બીજો કરે તો એ નિષેધ આવે. એટલા માટે પણ અભિપ્રાયની બહુ મોટી કિંમત છે. એ વિચારધારાની યથાર્થતામાં અભિપ્રાયનો બહુ મોટો હિસ્સો છે. તત્વજ્ઞાનની વિચારધારામાં પણ યથાર્થતા અને અયથાર્થતા એવા બે વિભાગ પડે છે. એટલે કે બધા જીવોને જેટલા મુમુક્ષુઓ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે એ બધાને યથાર્થ વિચારધારા હોય એવું નથી બનતું, પણ જેનો અભિપ્રાય ઠીક થઈ જાય છે એની વિચારધારામાં યથાર્થતા આવે છે અને એ વિચારધારા વધારે વિકાસ પામીને સમ્ય જ્ઞાનરૂપ દશા ધારણ કરે છે. એટલે એ દ્રષ્ટિએ પણ અભિપ્રાયનું બહુ મોટું મૂલ્ય છે આ કાર્ય મહિમા. વસ્તુ કા મહાત્મ તો આયા શાસ્ત્ર વાંચીને અથવા શ્રવણ કરીને ગુરુ પાસેથી આત્મા મહિમાવંત છે મહાત્મ તો એને સાધારણ રીતે સમજમાં આવ્યું છે. લેકિન વસ્તુ પરોક્ષ ઈ રહી, વિચારની અંદર વસ્તુ પરોક્ષ રહે છે, પ્રયોગની અંદર વસ્તુ પ્રત્યક્ષ થાય છે. એને વસ્તુ પરોક્ષ રહી જાય છે, પ્રત્યક્ષ નહીં હોય એના ઉપર સ્પષ્ટીકરણ આપ્યું છે કે પરોક્ષ જ્ઞાનમાં એટલે વિચાર જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણને પર ભી દ્રવ્યનું પર્યાય ઉત્પાદન વિધ્રુવનું ભેદ બધું પરોક્ષ જ્ઞાનમાં વસ્તુ સ્વરૂપ યથાર્થ જાણને પર ભી અનંત પ્રત્યક્ષ વસ્તુ કે પ્રત્યક્ષતા કા જોર આયે વિના પ્રત્યક્ષ અનુભવ નહીં આતા. જે પ્રત્યક્ષ અનુભવ આવે છે એનું કારણ શું? માત્ર જાણપણું નથી એમ કહેવું છે કે આત્મા આવો છે ને આત્મા આવો છે એમ નહીં. પરોક્ષ જ્ઞાનમાં વસ્તુની પ્રત્યક્ષતા નથી ભાસતી અને પ્રત્યક્ષ અંશ દ્વારા અનંત પ્રત્યક્ષ વસ્તુની અનંત પ્રત્યક્ષતા ભાસે છે કે જેથી એને પ્રત્યક્ષતાનું જોર આવે છે અને એને લઈને અનુભવ પ્રત્યક્ષ થાય છે. આ સિવાય પ્રત્યક્ષ અનુભવ થવાની કોઈ બીજી પરિસ્થિતિ નથી. એ દ્રવલિંગી જીવ સુધીને વાત કરી લીધી. દ્રવલિંગીને શું બાકી રહ્યું છે? આ બાકી રહી ગયું છે કે એને માતમ તો આવ્યું છે પણ પરોક્ષ રહી ગઈ વસ્તુ, પ્રત્યક્ષ નથી થઈ. પ્રત્યક્ષ કર્યા વિના બધું બતાવ્યું છે, પરોક્ષ છે, પરલક્ષિત અને પરોક્ષ છે. એટલે પ્રત્યક્ષ અંશ દ્વારા, વેદન અંશ દ્વારા સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ ન થાય ત્યાં સુધી મહાત્મા જે પ્રકારે આવવું જોઈએ એ પ્રકારે મહાત્મા આવે. મહાત્મનો પ્રકાર આખો દીવો થઈ જાય છે ત્યાં, કેમ કે ત્યાં તો વસ્તુની પ્રત્યક્ષતા અનંત છે એ ભાસી જાય છે અને પ્રત્યક્ષ અંશ દ્વારા ભાસે છે. પાછું એનું જોર બીજી જે રીતે આવે અને પુરુષાર્થ બીજી રીતે ઉપડે. ઓલા બીજાને પુરુષાર્થ જ ન ઉપડે. પરોક્ષ વસ્તુ હોય એમાં એને સ્વપણું જ ન આવે. જ્યારે ભાવભાષણમાં વસ્તુ સ્વપણે ભાષે છે, પ્રત્યક્ષ વસ્તુ સ્વપણે ભાષે છે, એ સ્વપણું આવે એનું જોર જ બીજું આવે અને પરપણું રહે એનું એ જોર આવે જ નહીં. આ મોટો ફરક છે પુરુષાર્થ નહીં. વસ્તુ સાક્ષાત મોજુદ પડી હે, સાક્ષાત કહો કે પ્રત્યક્ષ કહો, આત્મ વસ્તુ પ્રત્યક્ષપણે મોજુદ છે. ફિર માત્ર કલ્પના નહીં કરલા, આવી છે ને તેવી છે એ વિકલ્પની અંદર કલ્પના માત્ર કરવી નહીં. તો ચાલતા માત્ર કલ્પના નહીં કરના, જો વિકલ્પ ચલતા હૈ વસ્તુ કે વિષય મેં. લેકિન ઉસ રૂપ હો જાના, તન્મય હોકર અસંખ્ય પ્રદેશ મેં વ્યાપ્ત હો જાના હૈ. પ્રક્રિયા કેસી હૈ કે પ્રત્યક્ષ વસ્તુ જો પડી હૈ ઉસ રૂપ મેને, મેં ઉસ રૂપ હું એસા તન્મય ભાવ લેકર કે, તન્મય ભાવ લેકર મેં ફિર વિકલ્પ નહીં વિચાર નહીં, તન્મયતા કા પ્રદેશ પ્રદેશ મેં અપના ક્ષેત્ર મેં વ્યાપ્ત હો જાના હૈ. એસી મેં વસ્તુ મારે મેરે ક્ષેત્ર મેં એસી વસ્તુ પ્રત્યક્ષ હું. पुरुषार्थ का चिताभ, यानी कैसे अंतर्मुखी पुरुषार्थ करते हैं उसका चिताभ है. जब वस्तु साक्षात है, प्रत्यक्ष है, तो हम साक्षात को एक तो शब्द अलग है भावी के. जब वस्तु साक्षात है तो फिर मात्र कल्पना क्यों करना, फिर तुम क्यों विकल्प उठाते हो कल्पना करने के. उसरूप परिणाम जाना, मैं हूं ऐसा करके उसरूप परिणाम जाना. हम स्पष्टीकरण लिखे स्वरूप के प्रत्यक्ष अनुभव काल में आत्म प्रत्यक्षता के अवलंबन से उत्पन्न पुरुषार्थ का यह प्रगटता है। क्या बात क्या? ये स्वरूप के प्रत्यक्ष अनुभव काल में मैंने शुद्धोपयोग के काल में आत्म प्रत्यक्षता के अवलंबन से मैं प्रत्यक्ष स्वरूप हूँ, मैं ऐसा जो अवलंबन आ जाता है और उस अवलंबन से जो उत्पन्न पुरुषार्थ है इस प्रकार का होता है, इसका प्रकट चितार है कि ऐसा पुरुषार्थ होता है। पुरुषार्थ स्वयं निर्विकल परिणाम है, निराकार परिणाम है, नाम की तरह साकार परिणाम, इसलिए पुरुषार्थ समझ में आना कठिन है और शास्त्रों में भी पुरुषार्थ की बात बहुत कम मात्रा में मिलती है, लेकिन ऐसी चर्चाओं में कभी कभी पुरुषार्थ की ऐसी स्पष्ट बात आती है कि कहीं और जगह वो पढ़ने में नहीं आ रहे, मिले नहीं, तो पुरुषार्थ विषय टोडरमल जी ने रहस्यपूर्ण चिट्ठी में ये बात ली है कि प्रत्यक्षता और परोक्षता ज्ञान में ही बनती है, श्रद्धा में नहीं। ठीक है, इसलिए ज्ञान साधन है कि वस्तु प्रत्यक्ष है, लेकिन कहाँ कि प्रत्यक्ष ज्ञान में वस्तु प्रत्यक्ष है, यहाँ से पुरुषार्थ की उत्पत्ति होती है। अगर ऐसी परिस्थिति में पुरुषार्थ में जीव नहीं आया, नहीं आता है, तो उसको मात्र आत्मा का विचार करने की मर्यादा में ही अटकना पड़ता है, इससे कोई आगे परिस्थिति उनकी नहीं बनती। और जिस मुमुक्षु को प्रत्यक्षता और वेदन प्रत्यक्षता का विषय में कोई समझ नहीं है, उनको तो ऐसा ही लगता है कि हर बात में हम विचार कर सकते हैं, हर बात का हम विचार कर सकते हैं। जब प्रत्यक्षता का पता नहीं है तो प्रत्यक्ष परोक्षता का भी हम विचार करेंगे, कोई दृष्टांत से, कोई अनुमान से, कोई युक्ति से या कोई आगम से, लेकिन विचार के आगे कुछ परिस्थिति हमको नहीं दिखती। आगे जवानों सूझ आते हैं, कोई सूझ बूझ विचार से आगे कैसे जाएं, इसकी कोई सूझ बूझ नहीं देते, इसलिए ये विषय का एक जो रहस्य है वो अनादि से रहस्य ही रह जाता है, वो खुलता नहीं। तो ऐसे वचनों से ये रहस्य खुल जाता है, क्योंकि तो पुरुषार्थ का वर्णन किया है, कैसे पुरुषार्थ होता है, बहुत सालों की बात है। जब गुरुदेव ने ये परवानगी दे दी कि बैंसरी का जन्म दिवस हुए, उस जन्म जयंती पर बैंसरी वो सब लोग प्रणाम वंदन करने को जाए और फिर बैठ जाए और फिर कुछ बैंसरी को प्रश्न पूछे और वो उत्तर दे रहे, ये पद्धति गुरुदेव की उपस्थिति से चालू हुई थी, इसलिए बैंसरी ने बाद में भी चालू रखी। तो एक साल में भी वहाँ था, तो आज अगर बोले कोई लोग अपने मुमुक्ष को पूछा भाई आज आप प्रश्न पूछो, बैंसर को आ जा, પ્રશ્ન કોઈ પૂછો, મેં તો કોઈ પૂર્વ તૈયારી કરતી પણ નહીં ગયા. એ વાત અવશ્ય ખ્યાલ મેં છે કે પુરુષાર્થ કા વિષય તો બહુ સૂક્ષ્મ હૈ. મેં બહુ સાદા સીધા પ્રશ્ન રખ દિયા કે સમ્યક પુરુષાર્થ કા સ્વરૂપ ક્યા હૈ બતાઈએ. કોઈ લંબી છોડી વાત નહીં પૂછી. જો આત્મા પુરુષાર્થ કરતા હૈ સમ્યક પ્રકાર સે, ઇસકા સ્વરૂપ કૈસા હૈ ઉસકો આપ બતાઈએ. તે દિવસે તો કોઈ બહેનો સાથે બેસતા હતા એક જ આસન ઉપર ઊંચાઈ બધા મુમુક્ષુઓ નીચે થોડા પાઠ પર બેઠે બેસીને જવાબ દીધો. જવાબ બેસ ઉનકા જન્મદિવસ શબ્દ તો નહીં યાદ હૈ, બહુ સાલ હો ગયા, લેકિન હમકો ભાવ યાદ હૈ કે જ્ઞાન કૈસે કામ કરતા હૈ, શ્રદ્ધા કૈસે કામ કરતી હૈ, દૂસરે દૂસરે પરિણામ કૈસે કામ કરતે હૈ. જબ પુરુષાર્થ ચલતા હૈ તબ મેં પુરુષાર્થ કો દિખાને મેં દૂસરે દૂસરે આનુષંગિક અવિનાભાવિક પરિણામ સે દિખાના પડતા હૈ જ્ઞાનીઓ કો ભી. એ મેરે ધ્યાનમાં આવી વાત, કે મેં તો ટુ ધી પોઈન્ટ ક્યા વાત આતી હૈ ઉસકે લીએ સૂક્ષ્મ દ્રષ્ટિ સે બરાબર ધ્યાન રખતા હતા. ક્યા વાત કહેંગે, વાત તો પુરુષાર્થ કી કહી, લેકિન દ્રષ્ટિ કા જોર કૈસા હોતા હૈ, જ્ઞાન મેં ક્યા ક્યા હોતા હૈ, દૂસરે દૂસરે પરિણામ કૈસે ચલતે. કાફી વાત બતાઈ ફિર ભી એ આનુષંગિક પરિણામો સે બતાઈ થી મુજે યાદ આયા. યહાં એસી બાત દેખ કે થોડા પ્રમોદ આતા હૈ. और स्पष्ट अधिक स्पष्ट विषय भी खुला है पुरुषार्थ के विषय में, कैसे पुरुषार्थ करना, मात्र विकल्प नहीं करना, कल्पना ये तो कल्पना मात्र है, वस्तु प्रत्यक्ष है, उसमें प्रत्यक्ष तौर से अपनापन उस रूप होकर के तन्मय होकर के असंख्य प्रदेश में व्याप्त परिणाम कर देना. तो मैं ऐसा हूँ पूरा द्रव्य में બહુ વિશિષ્ટ પ્રક્રિયા હૈ તન્મય હોને કી, યા પુરુષાર્થ વૃદ્ધિગત હોને કી એક વિશિષ્ટ પ્રક્રિયા હૈ. પત્ર મેં વો વાત ચલી ગઈ પહેલે ભાગ મેં 22 નંબર કા પત્ર 35 પાના 35 પેજ નંબર દૂસરા આખિર કા અંતિમ પેરેગ્રાફ હૈ 35 પેજ નંબર. ઇસ પ્રકાર આત્મા અપની ઓર પુરુષાર્થ કી વૃદ્ધિ કરને કા પ્રયોગ કરતા હૈ. આપકે ઇસ પ્રશ્ન પર मेरा तो इतना ही लिखना है कि प्रथम यथार्थ श्रद्धा समय श्रद्धा की पर्याय का अखंड की ओर जो झुकाव अथवा लीनता का पुरुषार्थ होता है उसमें काल भेद नहीं है. आपने प्रथम श्रद्धा वक्त में बात की जिसमें आप प्रश्न तो एम है कि पुरुषार्थ वृद्धिगत के रीते था है. એમનો ઉત્તર આવી ગયો છે કે પ્રથમ યથાર્થ શ્રદ્ધા સમય શ્રદ્ધા કી પર્યાય કા અખંડ કી ઓર જો ઝુકાવ અથવા લીનતા કા પુરુષાર્થ કે વખતે એકાગ્રતા થવાની છે ઉસમે કોઈ કાલ ભેદ નહીં. એટલે ચારિત્ર અને શ્રદ્ધાનો એક જ કાળ છે. વો યથાર્થ શ્રદ્ધા મેં જો પુરુષાર્થ કા પ્રયોગ હૈ વારંવાર ઉસી હી પ્રયોગ કી વૃદ્ધિ હોતી રહેતી હૈ. એટલે આપ તો ધી પોઈન્ટ જવાબ આવ્યો પુરુષાર્થની વૃદ્ધિમાં કે પ્રારંભ કા જો પુરુષાર્થ હૈ उसी प्रकार का पुरुषार्थ की वृत्ति होती है, उसी वृत्ति का पुरुषार्थ कहते हैं। बार बार वही पुरुषार्थ चलता है, पहले के वो बाद के पुरुषार्थ के प्रकार में कोई प्रकार का फर्क नहीं है, क्वालिटी एक अच्छी है, क्वांटिटी बदल सकती। इसलिए गुरुदेव श्री का यथार्थ समझण पर बारंबार जोर रहता है, क्योंकि ज्ञान ही पुरुषार्थ का कारण है। कारण इस प्रथम समझण में ही भविष्य का समय पुरुषार्थ गर्भित है, ज्ञान में पुरुषार्थ गर्भित है। हमें कैसे जो आप असंख्य प्रदेश में आए, अखंड ज्ञान घन पुरुषाकार आपूतानों व्याप्य व्यापक जमा क्षेत्र करवान से ये बात आवे। जब ही कही जाती है कि ऐसी श्रद्धा के साथ ही लीनता का प्रथम आत्मानुभव होता है, और लीनता का पुरुषार्थ उसे लीनता का पुरुषार्थ अथवा इसमें वृद्धि यह सब पर्याय के कार्य है। मेरा अस्तित्व अथवा व्यापकपणा जो आदि क्षेत्र में व्यापकपणा तो केवल त्रिकाली ज्ञान धन अखंड चैतन्य में है, व्यापक क्योंकि जे क्षेत्र है आत्मा ना जे आत्मा के प्रदेश का जो क्षेत्र है उसमें अवलंबन लेना है, इससे बाहर कहीं अवलंबन का विषय नहीं बनता। इसलिए पुरुषार्थ के लिए अवलंबन भूत क्षेत्र की मर्यादा नहीं हो गए तो कल्पना हो जाए। वेदन में वेदन के प्रोसेस में ये व्याप्त व्यापक बना आता है कि जितने में मेरा ज्ञान वेदन है उतने में मेरा व्याप्त व्यापक बना है, उतने में ही मैं हूँ, यहाँ ही मुझे मैंपना करना है, हमपना करना है, उतना ही अवलंबन बुद्ध द्रव्य है, पदार्थ है। ऐसा पत्र मांगी क्षेत्र अपेक्षा पण एमां लई लेवी, क्षेत्रनी पण अपेक्षा लई लेवी, केम के क्षेत्र भले प्रदेशत्व गुणनी पर्याय छे, क्षेत्र भले ही प्रदेशत्व गुणनी पर्याय फिर भी वो सीधा द्रव्य को अंगीकार करता है क्षेत्र, क्योंकि ये भूमि है, ये पदार्थ की भूमि है, इसलिए पर आधार भूमि का होता है। बहुत वैज्ञानिक तरीका है पुरुषार्थ का, ये बहुत सुंदर वैज्ञानिक तरीका है और बहुत जगह जगह इसका संकेत है, क्योंकि अरूपी चीज है, अतीन्द्रिय परिणमन है, फिर भी इसका संकेत ध्रुव दृष्टि प्रकाश में बहुत जगह जगह।